प्रवचन क्रमांक 113, गाथा क्रमांक 140, पाना नंबर 402, गाथा साथ ले छे। सकल जगत ते तो अथवा स्वप्न समाने कई ज्ञानी दशा बाकी वाचन टीका। समस्त जगत जेने एक जेवू जाण्यू छे अथवा स्वप्न जेवू जगत जेने ज्ञान में वर्ते छे ते ज्ञानीनी दशा छे, बाकी मात्र वाचा ज्ञान એટલે કેવા માત્ર જ્ઞાન છે। આત્મસિદ્ધિ શાસ્ત્રની અંતિમ ગાથાઓ છે। મહાપુરુષને કહેવાની ખૂબી હોય છે, એમને જે કહેવું હોય તે આરંભમાં જ કહી દે। એમને કહ્યું કે આપણે દુઃખીએ છીએ, અનંત દુઃખ ભોગ આપણે ભોગવતા આવ્યા છીએ, આજે પણ ભોગવીએ છીએ, તેના કારણની ખબર છે જે સ્વરૂપ સમજ્યા વિના આત્મસિદ્ધિનો પાયો અહીં નખાયો છે। દુઃખનું કારણ બહાર ક્યાંય નથી, પણ પોતાનું સ્વરૂપ સમજ્યા નથી એટલે દુઃખ છે। તો શું ઉપાય? તો ઉપાય શું? સમજાવ્યું તે પદને, એ પદ સમજવું પડશે, અને જેમને સમજાવ્યું તે અમારા સદગુરુ છે। ને એ જ વાત અંતિમ ગાથામાં કહી છે કે દે છતાં જેની દશા વર્તે દેહ હતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન હતું। વળી આ 140મી ગાથામાં કહ્યું છે કે સકળ જગત તે છવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા।
જે જ્ઞાની છે એની આંતરિક અવસ્થાની વાત કરી, એમના મોહભાવનો ક્ષય થયો છે, એ સ્વરૂપમાં રમે છે, એમનામાં સ્થિરતા આવી છે, તેમની વૃત્તિ બહાર જતી નથી, તેમને વિકલ્પો નથી, ભય નથી, મૂંઝવણ નથી, આશક્તિ અને પ્રમાદ નથી, એમને કશાયો નથી, રાગ દ્વેષના આંદોલન નથી, નિરંતર સત ચિત્ત આનંદ સ્વરૂપ પોતાના આત્મામાં ઉપયોગ ઠેરવે છે, અર્થાત અપને ઘર મેં નિવાસ કરતા હૈ, આ તેમની અંદરની અવસ્થા છે। સમગ્ર સાધના મોહનો જય કરવા માટે છે। પરમ કૃપાળુદેવે કહ્યું કે ચરિત્ર મોહનો પરાજય કરી જ્યાં અપૂર્વ કરણ ગુણસ્થાન છે ત્યાં હું આવું છું, પરંતુ પછીનું કામ મહત્વનું છે। મોહ સ્વયં ભોરમાં સમુદ્ર તરી કરી સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ સ્થાન જો, મોહરૂપી સ્વયં ભો સમુદ્ર તરીને જ્યાં ક્ષીણ મોહ ગુણ સ્થાન છે ત્યાં હું આવું છું। દસમેથી સીધો બારમે જાય તો ત્યાંથી પાછું આવવું ન પડે, પરંતુ દસમેથી અગિયારમે ગુણ સ્થાન કે પહોંચે તો તે પાછો ફરવાનો જ બારમે ગયો, ને તે ક્ષીણ મોહ અવસ્થા છે, ત્યાં મોહનો સંપૂર્ણ ક્ષય છે। ખૂબીની વાત તો એ છે કે મોહનીય કર્મનો ક્ષય જેવો જાય તેની સાથે બાકીના ત્રણ કર્મો અંતરાય જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્યનો અંતર્મુહૂર્તમાં ક્ષય થાય છે, કારણ કે તેને ટેકો મળતો નથી। મોહ એ આધાર છે, મોહ એ છત છે, મોહ હોય તો જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય અને અંતરાય પૂરેપૂરું કામ કરે। મોહ ગયો એટલે ત્રણેય કર્મોનો જોર તૂટ્યું, બળ તૂટ્યું અને તે અંતર્મુહૂર્તમાં થઈ ક્ષય થઈ જાય, એટલે આત્માની પોતાની અસ્મિતા તેજસ્વીતા ઉપલબ્ધ થાય અને આત્મદ્રવ્ય પૂરેપૂરું ખીલે, આવા જે જ્ઞાની તેમની આંતરિક અવસ્થાની વાત કરી।
આ ગાથામાં એક મૌલિક વાત કરી છે, કરી કે જ્ઞાની પુરુષ જગતને કેવી રીતે જોતા હશે, જ્ઞાનીનો જગત પ્રત્યે કેવો અભિપ્રાય હશે, કેવો અભિગમ હોય, નાની કદી પણ જગતની નિંદા કરતા નથી, નાની જગતને વગોળતા નથી, નાની કદી પણ જગત ખરાબ છે એમ કહેતા નથી, તેમનો અભિગમ વાસ્તવિક છે। તેમને એમ કહેવું છે કે આ જગત જે દેખાય છે તે અને તે જગતના પદાર્થો આપણે વારંવાર વાપરીએ છીએ તે એઠ જેવા છે। સંસારમાં રહેવું, મોહમાં રહેવું અને જગતમાં રહેવું, તેનો અર્થ જગતમાં જે ભૌગોલિક પદાર્થો છે તેને વારંવાર વગોવવા, ભોગવવા અને વારંવાર તેમાંથી સુખ મેળવવાની કોશિશ કરવી, તેમાંથી શું મળે છે તેનો વિચાર આપણે કરતા નથી, આપણે પણ આશા છે કે આજ નહીં તો કાલ તેમાંથી સુખ મળશે, આમ આશા આપણને ખેંચી જાય છે। ગાયને ઘેર લઈ જવી હોય તો ભરવાડ એક ઉપાય કરે છે, ઘાસનો કૂડો આગળ રાખે, બહુ દૂર પણ નહીં અને નહીં પણ નહીં, તેને ઘાસ ખાવા દેતો નથી, પણ ગાયને દેખાયા કરે તેમ રાખે, આ કારણથી ગાય દોરાઈને ઘેર આવી જાય છે. મોંનું કામ પણ આવું જ છે, આપણી સામે જગતના પૂતગલોનો પૂરો રાખે. ખાવા ન મળે પણ નજર સામે હોય એટલે સંસારમાં પ્રવેશ થઈ જાય અને તેમાં ને તેમાં જ ઉપયોગ રહે.
જગત પ્રત્યે જ્ઞાનીની દ્રષ્ટિ અદ્ભુત છે. શબ્દ છે સકળ જગત એકવત, શબ્દ કડવો છે પણ તથ્ય જે છે તે મહત્વનું છે. આ જગતમાં ભૌગોલિક પદાર્થો અનંત છે અને તે પદાર્થોને ભોગવનારા જીવો પણ અનંત છે. અનંતવાર ભોગવવાની અપેક્ષાએ ભૌગોલિક પદાર્થો પાછા ઓછા છે, મર્યાદામાં છે, એટલે એના એ પદાર્થો વારંવાર અનેક વ્યક્તિઓ ભોગવે છે અને ભોગવીને છોડે છે. અને જે પદાર્થો છોડ્યા છે તેનો ભોગવટો આપણે કરીએ છીએ અને તેમાં સુખ માનીએ છીએ. નાની એમ કહે છે કે બીજાએ જે પૂતગલો ભોગવીને છોડ્યા એ પૂતગલો એટ કહેવાય. તમે જગતના ભૌગોલિક પદાર્થો તથા તેના ગુણો રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દને ભોગવો છો, એ બધા પદાર્થો જગતના જીવોએ અનંતવાર ભોગવેલા છે, એ જ આપણે ફરી ફરી ભોગવીએ છીએ. તમે કોઈને ત્યાં જમવા ગયા હોય અને જ્યાં એઠવાડ ભેગો કરે છે ત્યાં તમને બેસાડે, તે એકાટ તમારી થાળીમાં પીરસે તો તમે જમો ખરા? તુરત જ આંખ લાલઘૂમ થઈ જાય અને ઊભા થઈ જાઓ ને કહો ને કે શું અમે ભિખારી છીએ કે એઠવાડ ખોરાવો છો? જ્ઞાની પુરુષો કહે છે કે જગતમાં બધા પદાર્થો એક જ છે, વારંવાર ભોગવાયેલા છે છતાં એ ભોગવવામાં તમને આનંદ આવે છે અને તેની પાછળ તમે દોડો છો.
રૂપ રસ ગંધ વર્ણ સ્પર્શ આ પાંચ વિષય સંબંધિત જેટલા પદાર્થો છે તે બધા પદાર્થોને એક શબ્દમાં પૂતગલ કહેવાય. આ જે દેખાય છે તે બધું પૂતગલ છે, તેને જળ પણ કહે છે, પરમાણુઓનો જથ્થો પણ કહે છે. એક શિષ્ય જંગલમાંથી ગામમાં આવી રહ્યો હતો. ગુરુએ તેને પૂછ્યું કે તું બજારમાંથી અહીં આવ્યો તો તે ત્યાં શું શું જોયું? શિષ્યે કહ્યું કે માટીના પૂતળા માટીને ફેરવતા હતા તે મેં જોયું. કંઈ સમજાયું? આપણે બધા માટીના પૂતળા અને રમીએ છીએ પણ માટીના પૂતળા સાથે. બધી જ પૂતગલની જાત આપણે લડીએ છીએ પણ માટી માટે. નાની પુરુષ કહે છે કે સમસ્ત જગતના પૂતગલ અનંત જીવોએ અનંતવાર ભોગવીને છોડી દીધેલ છે. જગતનો કોઈ પણ પદાર્થ કે કોઈ પણ ચીજ ઉપયોગ થયા વિનાની ફ્રેશ તાજી નથી, બધું જ વારંવાર ભોગવાયેલું છે. સ્વચ્છ કે નવા નકોર જગતનો કોઈ પણ પદાર્થ નથી. જગતના તમામ પદાર્થો અનંત જીવોએ અનંતવાર ભોગવ્યા છે. એ અનંતવાર ભોગવેલા પદાર્થોને અમે એટ કહીએ છીએ. નાની જગતના પદાર્થોને એઠ માને છે, તેઓ નિંદા કરતા નથી, પણ આ તથ્ય છે, આ એઠ છે એવું જ્યારે લાગે ત્યારે ખાવાનું મન ન થાય, પણ આપણને તો તે ભોગવાનું મન થાય છે. આપણે એઠ ખાઈને જીવવા ટેવાયેલા છીએ અને એઠ ખાઈને જીવીએ છીએ. તેમાં પણ શરીર ભોગવવાનું સાધન છે. સજાતીય અને વિજાતીય સ્ત્રી અને પુરુષ માટે શરીર એક મહત્વનું સાધન છે. તે શરીર પણ અનેકવાર ભોગવાયેલું છે. શરીર જે બન્યું છે તે અનંતવાર ભોગવાયેલા પૂતગલ પરમાણુઓમાંથી બન્યું છે. આવું શરીર અને જગતના બીજા પદાર્થો ભોગવવામાં તમને જે રસ પડે છે તે ખરેખર એઠવાડો છે અને તને જે ગમે છે પરંતુ અને તને તે ગમે છે પરંતુ જ્ઞાની પુરુષોને એઠવાડો ગમતો નથી.
ઔર પરિણામિકા વસિત છે જે કુજ પૂતગલ જોગ હો મિત જડ ચલ જગની ઈઠનો ન ઘટે કુજને ભોગ હો મિત. દેવચંદ્રજી મહારાજ અભિનંદન સ્વામીના સ્તવનમાં એમ કહ્યું કે તારામાં પર તરફ જવાની વૃત્તિ છે ને સુખ લેવાતું ત્યાં જાય છે. જગતના પદાર્થોને પ્રાપ્ત કરે છે, વારંવાર ભોગવે છે, તેમાં આશક્ત બને છે, કલેશ અને કંકાસ કરે છે, લડે છે, દ્વેષ કરે છે, વેર વિરોધ કરે છે. એ બધા પદાર્થો જગતના અનંત જીવોએ ભોગવેલા છે. તમે જેના ઉપર માલિકી કરો છો તેના ઉપર ઘણાએ માલિકી કરી લીધી છે. એ દાવાઓ કોર્ટમાં ચાલ્યા નથી, પણ માલિકી અનેક લોકોએ કરી લીધી છે. 50-60 કે 70 વર્ષ અથવા 500 વર્ષ વધારે જૂનું મકાન હોય તો તે મકાનમાં અનેક લોકોએ માલિકી કરી લીધી છે. એક ભાઈ રસ્તામાં જતા હતા, તેણે કહ્યું કે પહેલા અમે આ મકાનમાં રહેતા હતા, હવે બીજા મકાનમાં રહેવા ગયા છીએ, પણ તે મકાન આના જેવું નથી, તો શું અર્થ નીકળ્યો? તેણે જ્યાં માલિકી ભોગવી છે ત્યાં બીજાઓ પણ માલિક બની રહ્યા છે. પદાર્થ એક જ અને માલિકી બદલાયા કરે છે. આમ જગતના પદાર્થો અનંત વાર અનંત લોકોએ ભોગવેલા છે. તે ભોગવવામાં આનંદ પણ શું, રસ પણ શું, એક ગાથા મહાપુરુષે કહેલી છે.
માતૃભાષામાં આ બહુ મૌલિક ગાથા છે. માતૃભાષામાં આ બહુ મૌલિક ગાથા છે. આ ગાથામાં એમ કહ્યું કે આ ધરતી ઉપર જેટલા તીર્થંકર દેવો થયા તે બધાએ જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ તથા અત્યારે જે તીર્થંકરો છે તે આપે છે અને જે પછી થવાના છે તે પણ આ જ ઉપદેશ આપવાના છે. એ તમામ ઉપદેશનો અર્થ અમે તમને નાનકડી લીટીમાં કહીએ છીએ. આ ડ્રાફ્ટ છે. લાખ રૂપિયા રોકડા ખણખણ અવાજ કરે. રૂપિયા ભેગા ફેરવવા હોય તો ખટારો રાખવો પડે, પણ લાખ રૂપિયાનો ડ્રાફ્ટ ખિસ્સામાં મૂકી દો તો વજન ન લાગે. તેમ આ તમામ ઉપદેશનો સાર આ છે. જગતના પદાર્થો તરફ આકર્ષાઈને, જગતના પદાર્થોમાં સુખ છે એમ માનીને, જગતના પદાર્થો ભોગવવાની લાલચે જે પદાર્થ શ્રેષ્ઠ નથી પણ અનંત જીવોએ જે ભોગવેલા છે તેવા એઠવાડા જેવા પદાર્થોમાં રાગ દ્રષ્ટિ રાખીને જેને ભોગવવાની ઈચ્છા છે તેવો આત્મા પાપથી બંધાય છે અને તેનાથી જેને સભાનતા આવી છે, જેનો રાગ તૂટ્યો છે, જેને વૈરાગ્ય આવ્યો છે તે આત્મા મુક્ત થાય છે. જીવ રાગથી બંધાય છે અને વૈરાગ્યથી છૂટે છે.
જે વૈરાગી થયો તેને પાન થયું છે કે જગતના પદાર્થો હું જે ભોગું છું તે પહેલી વખત ભોગું છું તેમ નથી, મેં જ ભોગવ્યા છે તેવું નથી. આ તો ભોગવતા ભોગવતા અનંત જીવોએ તે પદાર્થો ભોગવીને છોડ્યા છે. તે જ પદાર્થો આપણે ભોગવીએ છીએ. આ ગૂંચવાળો સમજાય છે? એક શરીર છૂટ્યું તે ભોગવ્યું, પછી બીજું શરીર આવ્યું તે પણ ભોગવ્યું. જુદા જુદા શરીર આપણને મળે છે તેનો પૂતગલનો અનેક વ્યક્તિઓએ ઉપભોગ કરેલ છે. માટે આ એઠ જેવા કર્મના ફળમાં તમે રાગ દ્વેષ કરશો નહીં. કર્મના ફળ બે પ્રકારે છે, સુખ અને દુઃખ. એ સિવાય કર્મનું ત્રીજું ફળ નથી. કર્મ ફળ આપે ત્યારે શું આપે, સુખ અથવા દુઃખ? આ બંનેમાંથી આપણે પસાર થઈએ છીએ. માટે કહ્યું છે કે સુખ અને દુઃખ એ કર્મના ફળ છે. તેમાં તમે રાગ પણ ન કરશો અને દ્વેષ પણ ન કરશો. અનંત તીર્થંકર દેવોને આ કેવું છે? સકળ જગત તે એઠવત, આખું જગત એઠવાડ છે. જળ ચલ જગની એઠ. એ જળ છે એક વાત, તથા એ ચલ છે એટલે કાયમ રહેતું નથી. ગમે તેવી સારામાં સારી મીઠાઈ પણ બગડી જાય છે, કાયમ સારી રહેતી નથી. ફ્રીઝમાં પણ થોડો વખત સારી રહે, પછી ફૂગ વળ્યા વગર ન રહે. સારામાં સારી વસ્તુમાં પણ પરિવર્તન તો થવાનું જ છે. આવા જગતના પદાર્થો એ જીવ તને કેમ ગમે છે? તું કેમ એ તરફ જાય છે? નાની આ સમજીને જગતના પદાર્થોમાં આસક્ત બનતો નથી. આને કહેવાય છે જ્ઞાનીની દશા. તેઓ એમ કહે છે કે તમને જે મળે છે તે મૂળ વસ્તુ નથી, આ વધેલો એઠવાડ છે. રાજી થવું હોય તો થાવ અને ખાવું હોય તો ખાવ. આપણે રાજી થઈને ખાઈએ છીએ. આપણે મૂળ માલ ખાનાર નથી, એઠવાડ ઉપર જીવનાર છીએ. જ્ઞાની એઠવાડ સામે જોતો નથી અને અજ્ઞાની એઠવાડ વગર જીવી શકતો નથી. આમ બંનેની અવસ્થા જુદી જુદી છે. જગતના પદાર્થો ઉપર અરુચિ થઈ જાય તો તેનું આકર્ષણ ટળી જાય.
જગત એઠવત છે તે વાત પૂરી ન સમજાય તો કહે છે કે આખું જગત સ્વપ્ન સમાન છે. પરમ કૃપાળુ દેવે મજાનું ઉદાહરણ આપ્યું છે કે ભિખારી ભિક્ષા લઈ વૃક્ષ નીચે બેઠો હતો અને તેના ચપણિયામાં જે કંઈ એઠવાડ વધેલો તે લાવેલો હતો. તેમાં મીઠાઈ પણ હતી તે તેણે ખાધી, પણ ગંદુ પાણી જે હતું પછી ગંદુ પાણી જે હતું તે પીધું. ઊંઘ આવી અને ઝાડ નીચે સૂઈ ગયો. તેને સ્વપ્ન આવ્યું કે નગરના રાજાનું મૃત્યુ થયું છે. એને દીકરો ન હતો. મંત્રીએ કહ્યું કે હાથીની સૂંઢમાં કળશ લઈને બધે ફરો, જેના ઉપર કળશ ડોળે તે રાજા બનશે. હું સૂતો છું અને રાજાનો હાથી મારી પાસે આવ્યો, મારા ઉપર તેણે કળશ ડોળ્યો. મંત્રીએ કહ્યું, સાહેબ આ રાજ્ય તમારું છે, મને લઈ ગયા, હજામત કરાવી નવરાવ્યો અને ચોખ્ખા નવા નકોર કપડાં પહેરાવ્યા, રાજ્યાભિષેક કર્યો, રાજગાદી ઉપર બેઠો. હીરા માણેક જડેલું સિંહાસન છે, ચારે બાજુ પંખા વીંઝાઈ રહ્યા છે અને ચામડ તોડાઈ રહ્યા છે. સુંદર સ્ત્રીઓ નૃત્ય કરી રહી છે. આ જોઈને મને આશ્ચર્ય થાય છે. બધા ખમા ખમા કરે છે, મારી ખબર પૂછે છે. મને આનંદ થાય છે. એટલામાં વીજળીનો કડાકો થયો, મેઘની ગર્જનાઓ થવા માંડી અને મારી આંખ ખુલી ગઈ. જોયું તો ત્યાં ફાટેલી જોડી અને ચપ્પલને પડ્યું હતું. ત્યારે તે રોવા લાગ્યો કે મારું બધું ગયું. રસ્તા ઉપરથી મુસાફર નીકળ્યો અને તેણે પૂછ્યું કે કેમ, શું થયું સાહેબ? જેવું તેવું દુઃખ નથી પડ્યું. હું રાજા હતો, સિંહાસન પર બેઠેલો હતો, ચામરો વીંઝાતા હતા, સંગીત ચાલતું હતું, નૃત્ય થઈ રહ્યા હતા અને અચાનક બધું ચાલુ ગયું. ત્યારે તું ક્યાં હતો? તો કહી હું સપનામાં હતો. મૂર્ખના સરદાર, સપનું સાચું હોય. એક કહેવત છે કે સપનાની સુખડી ભૂખ ભાંગે નહીં. જો સપનામાં જો સુખડી ખાધી હોય અને ઉઠો ત્યારે ભૂખ મટી જતી નથી. ભૂખ તો હોય જ છે. આ જગત જે દેખાય છે તે સપના જેવું છે. આ ભિખારીને બધું સાચું લાગ્યું તેથી દુઃખ થયું. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. સપનામાં દેખાય ત્યારે સાચું લાગે, પણ જાગીને જોવે ત્યારે દેખાતું નથી. નાની પુરુષોએ કહ્યું છે કે સપનામાં ભ્રાંતિ થાય છે અને ભ્રાંતિ થવાના પરિણામે એને સાચું માની લઈએ છીએ.
આપણને આપણો સંસાર સાચો લાગે છે. કોઈ તમને કહે કે સપનામાં તમારું ઘર તે મારું છે, આપણે કહીએ કે હોતો હશે, સપનામાં ખાધું પીધું ને પણ ખાધું પીધું એ પણ સપનું જ છે. કોઈ સપનામાં આપણી છાતી પર ચડી બેસે અને બીકથી આપણે ખૂબ આપણે બૂમ પાડીએ, પછી કોઈ પૂછે કે અરે શું થયું, તો તુરંત જ કહો છો કે મારી છાતી પર કોઈ બેઠું છે, એવો ભ્રમ થયો. એક ભાઈ કહે, મારા માટે રાજાની કુંવરી રાહ જોઈને બેઠી છે. અરે તારા મોં સામે તો જો ના, ના મને સપનામાં એવું લાગ્યું. હરિભર સાચું લાગતું હશે પણ સપનું સાચું નથી. જગત આપણે સાચું લાગે છે પણ જગત સાચું નથી. એટલા માટે કહ્યું કે આપણે જગતની અને જગતના પદાર્થોને ઓળખી લઈએ. આપણી સામે પદાર્થો આવે છે ત્યારે આપણો અહમભાવ અને મમત્વ ભાવ દ્રઢ થાય છે. તેથી અનાદિકાળના સંસ્કારના કારણે વારંવાર આપણે ત્યાં જઈએ છીએ. એક નાનકડા સૂત્રમાં કૃપાળદેવે કહ્યું છે કે જાગૃતિમાં જે ઉપયોગનું શુદ્ધપણું થાય, એટલે જાગૃત અવસ્થામાં આપણો ઉપયોગ જેમ જેમ શુદ્ધ થાય તેમ તેમ મોહ અને આસક્તિ ઘટતી જાય, અજ્ઞાન ઘટતું જાય, અને આપણો ઉપયોગ શુદ્ધ અને જાગૃત થાય તેમ તેમ સ્વપ્ન દશાનું પરીક્ષણપણું સંભે છે. અને તેમ તેમ સમજાતું જાય છે કે દેખાતું આ જગત જેને આપણે સાચું માનીએ છીએ તેમ નથી. એ વાતનું તારણ કરીએ તો જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે જગતમાં સાચી વાત અને શુદ્ધ વસ્તુ હોય તો તે એકમાત્ર આત્મા જ છે, બાકી બધું અસાર અને એઠ છે. એ સાવ સાચી વાત છે. સપનામાં જે સાચું લાગે તે જાગૃત અવસ્થામાં સાચું નથી, આત્મા માટે હિતકારી નથી. આમ હોય તો ઠીક અને તેમ હોય તો ઠીક, આ મળે તો સારું અને ન મળે તો નહીં સારું. આ બધા ધંધો તારામાં જે થાય છે તે સપ્ન અવસ્થાને કારણે થાય છે, તો શું વાત આવી? સકળ જગત હતી એઠવત અથવા સપ્ન સમાન. આ જો સમજાઈ જાય અને તે પ્રમાણે જીવે તો તેને જ્ઞાની દશા અથવા જ્ઞાની અવસ્થા કહેવાય. અને આવી સમજણ ન હોય તો મહાપુરુષો કહે છે કે આ બધું વાચા જ્ઞાન છે. વાચા જ્ઞાન શબ્દ બહુ મહત્વનો છે. બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માય વર્તે મોહ હવેશમાં શુષ્ક જ્ઞાની તે. આ ગાથા મતાર્થીના લક્ષણમાં કૃપાદેવે કહી છે. નિશ્ચય નહીં વાત કરે પણ જીવનમાં અનુભવ નથી, તે અનુભવ વગરનો જ્ઞાની પોતે તો ન તરે અને બીજાને પણ ન તારે, અને ઘણી વખત બીજાને ડૂબાડી દે છે. કોઈ એમ કહ્યું કે કોઈક ગુરુ લોઢાની નાવ જેવા હોય છે, પોતે તો ડૂબે ને બીજાને ડૂબાડે. તે જ્ઞાની નથી પણ વાચા જ્ઞાની છે, અનુભવ નથી. ડાહી ડાહી વાતો કરે છે કે બ્રહ્મ સત્ય છે, જગત અસાર છે, પણ તેની નજર જગતના પદાર્થો પર છે, હજુ મોહ છૂટ્યો નથી. સમણી ગીધ પક્ષી આકાશમાં ઊંચે ઊંચે ઉડે પણ તેની નજર ધરતી પર હોય એને દ્રષ્ટિ ક્યાં? તો મળેલા પ્રાણી ઉપર ચડે છે ઊંચે આકાશમાં, પણ નજર નીચે ધરતી પર મળેલા પ્રાણી ઉપર. તેમ સાચા જ્ઞાની જ્ઞાની નજર જગતના પદાર્થો પર છે. આ ગ્રંથ સમજી લો રાજમતી.
ભોગ વમ્યારે મુનિ મનથી ન ઈચ્છે, નાગ અગંધક કુળના હોય રે, દેવર્યા મુનિવાર ધ્યાન મારેજો. મુનિરાજ એવા હોય કે જે ભોગ વમી નાખ્યા છે તેને પછી ઈચ્છતા નથી. આ વમી નાખેલા પદાર્થો ભોગવવામાં તમને શું રસ છે? છતાં જો ઈચ્છે તો તેનું જ્ઞાન વાચા જ્ઞાન છે. વાચા જ્ઞાની પોતે તરતા નથી અને બીજાને તારીફ પણ શકતા નથી. આ બે ગાથાઓમાં જ્ઞાની કેવો હોય, તેની અવસ્થા અંતરદશા કેવી હોય, જગત સાથે તેનો અભિગમ એપ્રોચ કેવો હોય, એ જગતને પદાર્થોને એટ માણીને ચાલે છે, સ્વપ્ન સમજીને ચાલે છે, માટે ક્યાંય પણ અટકતો નથી, ઊભો રહેતો નથી, એમાં રોકાતો નથી, એમાં ભય રાખવા જેવો પણ નથી. સ્વપ્નમાં મળ્યું તે તો પણ બરાબર છે, સ્વપ્ન ગયું તો પણ બરાબર છે, કારણ કે કંઈ થતું નથી. જાગ્યા પછી સબ સરખા, કંઈ હાથમાં આવ્યું પણ નહીં અને કંઈ ગયું પણ નહીં. માટે કહું કે કોઈ પણ ઠેકાણે સમજ્યા વગર ઊભા રહેશો તો મુશ્કેલ. સપનામાં લૂંટાયા કે ધનના ઢગલા મળ્યા પણ તે ખોટું છે. આખું જગત સ્વપ્ન જેવું છે. આવું જે સમજાવે છે તે પણ જગતમાં રહેવાના અને તમે પણ રહેવાના, પણ તે રહેવાની રીત બદલાઈ જાય. તેથી જ આ જે આશક્તિ છે, સદપદાર્થ છે, કલેશ છે, વૈમનુષ્ય છે, મોહ છે, પ્રપંચ છે અને ખટપટ છે, આટલી બધી મૂંઝવણ અને દુંધ અનુભવાય છે, તે બધું શાંત થઈ જાય અને તમે શાંતિથી જીવી શકો, આનંદથી, પ્રેમથી, સ્વસ્થતાથી, ભય વગર જીવી શકો. કારણ આ જગત દેખાય છે તે પણ તે સ્વપ્ન જેવું છે, શક્ય નથી. સ્વપ્નમાં મૂંઝાવા જેવું પણ નથી અને ખુશ થવા જેવું પણ નથી. સ્વપ્ન એ સ્વપ્ન જ છે. પૂજ્ય આનંદનજી મહારાજે કહ્યું છે કે
સ્વપ્ન સુકો રાજ સાચ કરી માચત, રાચત્રે જા ગગન બદલી રે. સ્વપ્નમાં મળેલું રાજ્ય એને સાચું માની જો કોઈ ચાલે તો લોકો તેને મૂર્ખ કહે છે. સ્વપ્નમાં રાજ્ય મળ્યું અને સવારે કહેવા નીકળ્યો કે હું હિન્દુસ્તાનનો વડો પ્રધાન છું. બોલો કહેશે, તારા દેદાર તો જો, તું વડાપ્રધાન કેવી રીતે થાય? કહે, મને સ્વપ્ન આવેલું. સ્વપ્નમાં જે ઘટના ઘટે છે તે સાચી નથી, તેમ જગતમાં જે ઘટનાઓ ઘટે છે તે પણ સાચી નથી. તેના માટે રાગ દ્વેષ કરવા જેવા નથી. તમારે જીવવું છે તો રાગ દ્વેષ કર્યા વગર જીવી શકાશે, પણ તમારે એમ સમજવું પડે કે એ આ એઠ છે, તેના માટે ઝઘડો કરવા જેવું નથી. નોટોની થપ્પીઓ પડી હોય અને કોઈ પૂછે કે આ શું છે, તો આપણે મલકાઈને કહીએ છીએ કે કરન્સી નોટો છે, પણ જ્ઞાની કહેશે એ બધું એઠવાડું છે. કેટલાના હાથો આ નોટને અડ્યા હશે, કેટલાના હાથમાં આ નોટો ફરી હશે. લાંબો ટાઈમ નોટોને કોઈ એક હાથમાં રહેવું ગમતું નથી, તેને ફરવું ગમે છે. એટલે તો કહીએ છીએ કે લક્ષ્મી ચંચળ છે, એક ઠેકાણે તે સ્થિર રહી શકતી નથી, તેનો બાંધો તે બંધાઈને રહેતી નથી. હોવું કે ન હોવું તે માત્ર સ્વપ્ન સમાન છે. આવી એક સમજણ જેને પ્રાપ્ત થઈ છે તે જગતમાં જીવે તો છે પણ આનંદથી જીવે છે. જો કોઈ બે શબ્દો મીઠા કહે તો ખુશ ખુશ થઈ ગયા અને કોઈ ભળ્યું તો રિસાઈ ગયા, તેમ તેને થતું નથી. જાગ્યા પછી એમ થાય કે આ તો બધું બન્યું તે સ્વપ્ન સમાન છે. રાજી થવા જેવું કે નારાજ થવા જેવું નથી, કોઈ કહે તે ગાંઠે બાંધવા જેવું નથી.
જો જ્ઞાની બનશો ત્યારે બનશો, સંપૂર્ણપણે મૌન ક્ષય થશે ત્યારે થશે, પણ આ બધું બને છે તે સ્વપ્ન સમાન છે. આ વાતની સમજણ આપણામાં આવી જાય તો તમારું જીવન સુખમય, શાંતિમય અને પ્રસન્નતા પૂર્ણ થશે. પછી તમે ગાંઠે નહીં બાંધો, તમને હૃદયમાં ઘા નહીં લાગે. આપણે ઘણી વખત કહીએ છીએ કે તેમણે જે કર્યું તે અમે ભૂલ્યા નથી, હજુ હૈયે ચોટ્યું છે, શું કામ હૈયે ચોટાડી દુઃખી થાવ છો? જરૂર છે, તે બોલ્યો તે પણ સ્વપ્ન અને તમે દુઃખી થયા તે પણ સ્વપ્ન. અને જો સ્વપ્ન હોય તો તેને સાચું માની દુઃખી સુખી થવાની જરૂર છે. વેદાંતે જગતને સ્વપ્ન કહ્યું. વેદાંતનું સૂત્ર છે બ્રહ્મ સત, જગત મિથ્યા. મિથ્યા છે એટલે તમને દેખાય છે તેવું નથી, તમે માનો છો અને સમજો છો તેવું નથી. આ પદાર્થો કાયમ તમારી પાસે રહેશે નહીં. બત્રુહરિ કહે છે કે કાં તો તમે પદાર્થોને છોડી દેશો અથવા પદાર્થો તમને છોડી જશે. બેમાંથી એક ઘટના તો ઘટશે જ ને. અને છેલ્લો વરઘોડો જ્યારે નીકળશે, ત્યારે તમારા ફ્લેટમાં ગમે તેટલું ભર્યું હોય, સોફા સેટ, ટીવી, કાર્પેટ પાથરેલી હોય, પણ કંઈ લઈ જઈ શકાશે નહીં. સિકંદર ખાલી હાથે જ ગયેલો. તેણે કહ્યું કે મારી શબ યાત્રા નીકળે ત્યારે હીરા મોતીના ઢગલા આગળ રાખજો, આ શસ્ત્રો કિતાબો સાધનો સાથે લાવજો, અને કહેજો કે આ બધા સાધનો મેળવવા માટે સિકંદરે આખી જિંદગી લડાઈ કરી, પણ આ બધા સાધનો અહીં જ મૂકીને સિકંદર જાય છે. આ સાધનો અહીં જ પડ્યા રહેશે. અને બીજી પણ વાત એ કરી કે મારી પાસે કુશળ મંત્રીઓ પણ હતા, તેઓ કાયદાનો ગમે તેટલો ગૂંચવાડો ઉકેલી શકે અને ગમે તેવા પ્રશ્નો હલ કરી શકે, પરંતુ મૃત્યુનો ગૂંચવાડો મારા મંત્રીઓ હલ કરી શક્યા નથી. એક ત્રીજી વાત પણ એ કરી કે મારો જનાજો નિષ્ણાત વૈદો ઉપાડે, બીજા કોઈ નહીં. હું જગતને કહેવા માગું છું કે નિષ્ણાત વૈદો પણ મને બચાવી શક્યા નથી. દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું કોણ છે? તેઓ મારા આયુષ્યની દોરી લંબાવી શક્યા નથી. હજારો સ્ત્રીઓ સાથે ચાલી રહી છે, તે પણ સાથે આવી શકતી નથી. અને બહુ મહત્વની વાત તો તેણે એ કરી કે મારા બંને હાથ નાના મીના કફનની બહાર રાખજો. દુનિયાને ખબર પડે કે સિકંદર જઈ રહ્યો છે, પરંતુ દુનિયામાંથી કંઈ પણ લીધા વગર ખાલી હાથે જઈ રહ્યો છે. આ બધું સ્વપ્ન છે તેમ આપણને સમજાય તો જીવન બદલાઈ જશે, ક્લેશ કંકાશ ઝઘડાઓ ઓછા થઈ જશે.
આને વધારે કેમ આપ્યું, મને ઓછું કેમ? આની રોટલીમાં ઘી વધારે ચોપડ્યું અને મારી રોટલીમાં ઓછું કેમ? આનો ચાનો કપ છલકતો ભર્યો, મારો ઓછો કેમ? આવું કરી જીવને કલુષિત ન બનાવશો, જીવનને કડવું અને અસ્વસ્થ ન બનાવશો. નાની થશો ત્યારે થશો, સંપૂર્ણપણે મુક્ત થશો ત્યારે થશો, પણ વર્તમાનમાં સમજણ રાખીને જગતને સ્વપ્ન સમાન ગણી જીવશો તો સુખેથી જીવન જીવી શકશો. આજે એ નક્કી થયું કે આ જગત એઠવાડ સમાન છે, તેમાં રાજી થવા જેવું નથી, તો શું કરશો? આપણે સંપીને પ્રેમથી રહ્યું, એઠવાડ તમને વધારે આવ્યો ને મને ઓછો આવ્યો તો શું થઈ ગયું? એમાં શું લડવાનું? ઓછું વધતું હોય તો શું? આવી સમજ આવી જાય તો જીવનમાં કામ થઈ જાય. આત્મસિદ્ધિના સમાપનમાં તમે આટલા વર્ષ સાંભળ્યું, બીજું કંઈ પણ થાય કે ન થાય, તમે શાંતિપૂર્વક જીવતા થાવ અને એઠવાડ માટે ન લડો. જગત સ્વપ્ન સમાન છે આવું સમજીને જીવન જીવાય તો જીવન હળવું ફૂલ થશે. તમે ગાતા ગાતા, નૃત્ય કરતા કરતા, ગરબો ગાતા ગાતા જીવન જીવી શકશો, તમારા જીવનમાં અલાદ પ્રગટશે.
પૂરું થયું ગાથા 113. આ ગાથાનું સૂત્ર સેના સંબંધી આ ગાથા છે? જ્ઞાની દશા. તો આગળની ગાથામાં જ્ઞાની દશા હતો શબ્દ, અને આ ગાથામાં પણ જ્ઞાની દશા છે. બંને જ્ઞાની દશા વાતે વાત કરી છે, બંને ગાથાનું સૂત્ર જ્ઞાની દશા છે. પણ પેલી આગળની ગાથામાં જે જ્ઞાની દશા છે એને જ્ઞાન નથી અને જ્ઞાનની ભ્રાંતિ છે. અજ્ઞાન દશામાં જીવે છે પણ પોતાને જ્ઞાન થયું છે એવી એને ભ્રાંતિ છે. એની નિશાની શું? કે એની મોહભાવ હજી ગયો નથી. મોહભાવ ગયો નથી. જુદી જુદી ગાથાઓમાં જે કહ્યું કે અથવા નિશ્ચય નયગ્રહે માત્ર શબ્દની માય, અથવા તો મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમો, આવું ઘણાને હોય છે. આવી જ્ઞાનીની દશા જે ભ્રાંત હોય છે, ભ્રાંત એટલે મોહ ગયા વિના કોઈ દિવસ જ્ઞાની હોય નહીં, એ સમજાવેલો. કે જ્ઞાનીનું પહેલું લક્ષણ, જ્ઞાનનું ફળ વિરતિ છે. મોહ જવો જોઈએ, મોહભાવ ક્ષીણ થવો જોઈએ અથવા પ્રશાંત થવો જોઈએ. મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત. કૃપાળુદેવે સચોટ એક વાત મૂકી કે ભાઈ જ્ઞાની દશા સાચી, પોતાને જ્ઞાની મનાવવું, કેવડાવવું અને અન્ય લોકો પણ જ્ઞાની માને, પણ એને માટેનું એક સરસ મજાનું સૂત્ર આપ્યું કે ભાઈ જ્ઞાની હોય ત્યાં મોહ ન હોય. એનો મોહભાવ કાં તો ગયો હોય સંપૂર્ણપણે, અને કદાચ હજી સાધનામાં હોય તો એ પ્રશાંત હોય. પ્રશાંત હોય એટલે અંદર હોય ગંભીરપણે, જરાય બહાર એનો મોહ દેખાય નહીં, ન પદાર્થમાં, ન વસ્તુમાં, ન જીવનમાં, ન ભોગમાં, ન વૈભવમાં, ક્યાંય પણ એનો મોહ ડોકાય નહીં, એનો મોહ છલકાય નહીં, એનો મોહ એની વૃત્તિમાં આવે નહીં. વસ્તુ જોતી હોય તો એને મોહમાં કે આ સારી છે એટલે લઉં, એવી પણ એને વૃત્તિની ચલાયમાન પણ ન થાય. આવો પ્રશાંત, પ્રશાંત મહાસાગર આપણે કહીએ કે જેમાં સમુદ્ર છે પણ તરંગ નથી. સરોવરની અંદર સમુદ્ર પાણી છે પણ પાણીમાં તરંગ નથી, એમ આ જીવનની અંદર મોહના તરંગો ખૂબ છે, ઉછળે છે. પણ પ્રશાંત જે છે જ્ઞાની પુરુષ જેનો મોહ, એને મોહના તરંગો નથી, ઉઠતા નથી. એ જાણે છે કે અંદર છે, એ પોતે સમાવીને બેઠો છે. એટલે એની સાધના શું છે? એને ક્ષય કરવાની. તો કેટલાયને આવી ભ્રાંતિ છે જ્ઞાનીપણું હોવાની, અને કેટલાયને કોકમાં જ્ઞાનીપણું છે એવી ભ્રાંતિ છે. બંનેને માટે કૃપાળુદેવે માપદંડ તો એક જ કીધો છે કે તું તારી જાતને જ્ઞાની માન, અથવા બીજા આપણે ગમે તેને જ્ઞાની માનીએ, પણ એની ઓળખ તો આ જ છે કે જ્ઞાની હોય, જ્ઞાન હોય ત્યાં મોહ સંભવી શકે નહીં. કારણ કે જ્ઞાન એટલે સૂર્ય હોય ત્યાં અંધકાર હોઈ શકે જ નહીં, શક્યતા જ નથી. બહુ સરસ, આટલી બધી સ્પષ્ટતા, એક આખું શાસ્ત્ર વાંચીએ ને મોહનું તોય ન સમજાય, એટલું એક ગાથાની અંદર આ જ્ઞાની દશા એ સમજાવી છે. અને બીજી જ્ઞાની દશા છે આ બીજી ગાથા, આ ગાથામાં જ્ઞાની છે એટલે એ જ્ઞાની છે. લોકો એને જ્ઞાની તરીકે ઓળખે કે ન ઓળખે એ પણ કેવડાવે કે ન કેળવાય, એ કઈ પોતાને પોતે જ્ઞાની છે એવું કહેતો નથી, અને જગતે આ જ્ઞાની છે એવું જાણે કે ન જાણે, છતાં આ જ્ઞાની છે. કેમ કે એનું જીવન જીવવાની પદ્ધતિ એ પ્રકારની છે, એને આખું જગત એઠવત લાગે છે. ક્યાંય રસ નથી, રુચિ નથી, આખા જગતની અંદર કંઈ પણ વસ્તુ મળી તોય ઠીક, ન મળી તોય ઠીક, ઓછું મળ્યું તોય શું, અધિક મળ્યું તોય શું, ન મળ્યું તોય શું, એણે જગતને એઠવાડો જોઈ લીધો. ભોગની અપેક્ષા એ વાત છે, જગતના જીવો જગતમાં જીવે છે શું કામ, ભોગવવા માટે. એને વારંવાર રોજ રોજ આપણે શું કરવું છે, ભોગવવું છે, ઇન્દ્રિયોના વિષયોને ભોગવવા છે. હવે એને જેને આ વિષયોને ભોગવવાનો જે પદાર્થ છે એ જોયું કે આ જીવો અનંત છે અને અનંત જીવો અનંત પ્રકારની માગણી કરી રહ્યા છે, એની ઈચ્છાઓ પણ અનંત છે, તો પદાર્થો કે નવા થાય છે. પૂતગલની ઉત્પત્તિ થાય ખરી, ન થાય ને, જે હોય તે રહે ને, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ. એ પૂતગલના પરિવર્તન થયા કરે, રૂપો બદલાયા કરે, પણ જે પૂતગળ દ્રવ્ય છે એ તો એ ના એ છે. અહીંથી ગયું તો ત્યાં ગયું, અને ત્યાંથી ગયું તો અહીંયા ગયું, આમ એનો ચક્રાવો ચાલુ છે. તો જે પૂતગળને આપણે જોઈ રહ્યા છીએ, ભોગવવાની ઈચ્છા કરી રહ્યા છીએ, ભોગની અપેક્ષાએ કોઈ નવા પૂતગળો, કોઈ નવા ફ્રેશ એ કંઈ ઉપલબ્ધ થઈ શકે એમ નથી. જે કોઈએ ભોગવી લીધા છે અને મૂકી દીધા છે અથવા એનાથી છૂટી ગયા છે, જેનો જેટલો ભોગવટાનો કાળ હતો એ પૂરો થયો, તો એ ભૂગોળ એ પૂતગલ એનાથી છૂટું પડી ગયું. એ છૂટું પડેલું પૂતગલ પાછું બીજે ભોગના પદાર્થના રૂપમાં બંધાય છે. એકનું શરીર છૂટું પડ્યું, શરીરના પૂતગલો વિખરાયા, એ વિખરાયેલા પૂતગલો ફરી શરીરનો આકાર ધારણ કરે. પૂતગલનું પદાર્થ વિજ્ઞાન જો આપણે સમજ્યા હોઈએ તો એ નહીં પૂતગલો છે. પદાર્થની અંદર પૂતગલો છે એની જ્ઞાની પુરુષોએ વર્ગણા આપી છે કે જે આહાર વર્ગણાના પૂતગલો છે એનો જ આહાર બની શકે, શરીર વર્ગણાના પૂતગલો છે એનું જ શરીર બની શકે, ભાષા વર્ગણાના પૂતગલો છે એની જ ભાષા થઈ શકે, કર્મણ વર્ગણાના પૂતગલો છે એની જ કર્મ બની શકે. પૂતગલો એમનેમ છે, એટલા જ છે, એમાં કાંઈ નવું નથી, કાંઈ ફેરફાર થાય એમ નથી, એક પણ પૂતગલનો પરમાણુ વધઘટ થાય એમ નથી. હવે બધાને ભોગવવા છે તો કહું ભોરે આ ભોગવી રે, પણ તું ભોગવ, એ ભોગવી રે, પણ તું ભોગવ. તો જીવ વિચાર કરે ત્યારે એને એમ થાય કે આ તો અનંતવાર ભોગવાઈ ગયા છે, આ પૂતગલો અનંતવાર ભોગવાઈ ગયેલા છે. તો સાદી સમજ એ છે કે ભોગવાઈ ગયેલા પદાર્થને ભોગવવો એને શું કહેવું, તાજો માલ કેવો કે એઠ કેવી, વમેલો, બીજાએ ભોગવીને ફેંક્યો છે તે. તો આ જ્ઞાની ભોગની અપેક્ષાએ જગતને આ રીતે જીવે છે. હવે જ્યારે કોઈ પણ પદાર્થ તુચ્છ જણાય, આપણને તુચ્છ જણાય, એઠ જેવો, ત્યારે એના પ્રત્યે આપણો રાગ કેટલો, આસક્તિ કેટલી, એના પ્રત્યેનો મોહ કેટલો, એ મેળવવા માટે રુચિ કેટલી, અને એને માટે રસ કેટલો. જો બધા અવગુણો ચાલી લાગ્યા, ક્યારે ગયા, એકવાર એ પદાર્થની સમજણ પડી, એની સમજણ પડી, એનું સાચું રૂપ જોવામાં આવ્યું, તો પછી એના ઉપરની ભોગ વૃત્તિઓ છે એ શાંત થઈ ગઈ, શાંત થઈ ગઈ, વિરક્તિ આવી, વૈરાગ્ય આવ્યો. વૈરાગ્યને લાવવા માટે આ એક વિચાર બળ છે. વિચાર બળ એ છે કે તારે ભોગ ભોગવવો છે, જગતમાં કોઈ પદાર્થ નવો થતો નથી, કોઈ નવું પરમાણુ પેદા થતું નથી, એમાં પરિવર્તન ચાલ્યા કરે છે, એના રૂપરંગ બદલાયા કરે છે, પણ મૂળ તો જે છે તે છે અને એની વર્ગણાની બહાર જઈ શકતા નથી. એટલે આહાર વર્ગણાના પૂતગળો ફરી જમીનમાં જાય, પેલા આપણામાંથી વિસ્તાર રૂપે બહાર પડે, એ ખાતર બને, ખેતરમાં જાય, ત્યાંથી જ પાછા ફળ ફળાદી પાક અનાજ રૂપે બહાર આવે, એ જ પાછા આરોગવાના છે, એ આરોગીને પાછું બધું આ ચાલ્યા જ કરશે. જે આજના મળમૂત્ર છે આવતીકાલના બસ બેસ્ટ ફળ ફળાદી છે, ફ્રૂટ્સ. કેમ કે બીજા કોઈ પૂતગળથી એ ફ્રૂટ થાય એમ નથી. લોખંડ, પથ્થર, સિમેન્ટ આ પૂતગલ પરમાણુ છે, પણ એ ક્યારે આહારમાં પરિવર્તિત થતા નથી. તો આવું સ્વરૂપ જેને સમજાઈ ગયું એનામાં વૈરાગ્ય વૃત્તિ આવી જાય કે ભાઈ મને જે કંઈ મળે છે એ તો ભોગવાયેલો પદાર્થ છે, અન્યનો છે. એવા બે ઉદાહરણ બહુ જબરજસ્ત બન્યા. એક તો મહારાજા ભર્તૃહરિને જ્યારે ખબર પડી કે પિંગળા છે એ કોઈની ભોગવાયેલી છે, એને કોઈ સાથે પ્રેમ છે, હું માનું છું મારી રાણી છે, પ્રિય છે, પણ એ મને વફાદાર નથી, એ તો અશ્વપાલક સાથે પ્રેમમાં પડેલી છે. તો હવે પિંગળા રાણી એ તો એના પ્રત્યે એને શું ભાવ રહ્યો, એના રસ રુચિ બધું જ ઉડી ગયું, પિંગળાનું રૂપ ગયું નથી. પિંગળા જે છે એવી ને એવી એનું શરીરનું બંધારણ એવું ને એવું છે, પણ ભર્તૃહરિને વૈરાગ્ય આવ્યો, વિરક્તિ થઈ, એને તરત જ સંન્યાસ લઈને છોડવાની વાત કરી. ગમે એટલું કે ભેખરે ઉતારો રાજા ભરતરી પતી ગયો. એવી રીતે નેમ રાજાએ રાજુલનો ત્યાગ કર્યો અને તોરણેથી પાછા ગયા. રાજીમતીએ સંયમ લીધો અને એ ગીરના જંગલની અંદર તપ કરે છે. નેમના ભાઈ રહનેમી, એ રહનેમીએ પણ સાધુપણું લીધું, એ પણ છે, પણ વરસાદને કારણે રાજીમતી એકદમ ભીના થઈ ગયા હતા, એટલે એક ગુફામાં ગયા ગિરનારની, અને ગુફામાં જઈને એમ કે અહીંયા તો નિર્જન અવસ્થા છે એટલે એણે પોતાના કપડાં સૂકવવા મૂક્યા કે જેથી કરીને કપડાં થોડી વાર સુકાઈ જાય તો પછી પહેરવા. સાધુ પાસે કંઈ 5-10 જોડી તો હોય નહીં. હવે થયું એવું કે થોડી વાર પછી હવે એ જ ગુફાની અંદર આશ્રય લેવા માટે થઈને રહનેમી આવ્યા. એને એમ થયું કે હું અહીંયા જરા ધ્યાન કૌશક થોડા કરી લઉં, બહારનું વાતાવરણ તો બહુ અત્યારે તોફાનમય છે, અને વીજળીનો ઝબકારો થયો. વીજળીના ઝબકારામાં એણે નિર્વસ્ત્ર રાજીમતીને જોયા અને રાજીમતીની નજર પણ રહનેમી ઉપર ગઈ અને સરસ મજાનો બંને વચ્ચે સંવાદ રચાયો. રહનેમીની સજ્જાઈ છે, આપણા મહાપુરુષે તો સરસ મજાના સજ્જાઈઓની રચના પણ કરી છે, અને એ સજ્જાઈની અંદર રાજીમતી પોતાના દેવરને બોધ આપે છે. દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજો, ધ્યાન થકી નવ ડગજો રે, દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજો, ધ્યાન થકી ભવ પાર મુનિવર ધ્યાનમાં રહેજો. સરસ મજાની સજ્જાઈની 8-10 ગાથાઓ છે, એવો સુંદર બોધ આપ્યો છે, તત્વજ્ઞાનની ગૂંથણી કરી છે અને સુંદર ઢાળથી બોલાય એવી સરસ મજાની સજાઈ છે. એની અંદરનું એક લીટી આ રાજીમતી બોલે છે કે વમેલું મુનિ ન ઈચ્છે, ભોગ વમ્યારે મુનિ મનથી ન ઈચ્છે, નાગ અગંધન કુળના હોય રે, દેવરિયા મુનિવર ધ્યાન મારે જો. શું તથ્ય સત્યની વાત મૂકે છે. એ કે છે, હે મુનિ, તમે ભોગ બધાનો ત્યાગ કર્યો છે, સર્વસંગ પરિત્યાગ, તમે બધા ભોગ છોડી દીધા છે, વમી દીધા છે. વમેલું કોઈ ફરીથી ચાટતું નથી. એકવાર ઉલટી કરીને કાઢી હોય એમ જ્ઞાનથી તમે ભોગને વમી દીધા છે, સંયમ લીધો છે, ભોગ વમીને સંયમ લીધો છે. અને આગલી લીટીમાં કહે છે કે એ યાદવ કુળના રાજવી નમી રાજીઓજી, એને મને વમી દીધી છે, એને મારો ત્યાગ કર્યો છે. ભોગ વમ્યારે મુનિ મનથી ન ઈચ્છે, આ મુનિનું લક્ષણ નથી. હવે વમેલું લેવું, એનું ઉદાહરણ આપે છે. ક્યું નથી તો નાગ અગંધન કુળના હોય રે. નાગની અંદર એક અગંધન કુળનો નાગ એવી પ્રકારનો હોય છે કે એક વાર એને 20-12 કાઢ્યું પછી એ પાછું ચાટતો નથી. બીજા નાગ એવા હોય કે જે પાછું પોતાનું 20 પાછું ખેંચી લે. પર અગંધન કુળનો નાગ ગમે તેવો મંત્ર એની પાસે કરવામાં આવે તો પણ એ અગંધન કુળનો છે. મુનિવર તમે ધ્યાન મારેજો. જ્યારે જીવને આ એક શ્રદ્ધા થાય કે વસ્તુ તુચ્છ છે, સંસારના પદાર્થો ગમે તેવા કિંમતી હોય, સ્વાદિષ્ટ હોય, રૂપાળા હોય, શ્રવણ કરવામાં સારા હોય, તો રૂપ રસ ગંધ વર્ણન સ્પર્શ આ બધાથી ઉત્કૃષ્ટ હોય તો પણ પ્રત્યેક પદાર્થ એ એકને એક નવો નથી પણ ની અંદર, તો એના તરફ તુચ્છતાની ભાવના આવે કે ભાઈ મારે જે કાંઈ લેવાનું છે એ તો આખરે બધું તુચ્છ છે. ન કરે આસક્તિ ન થાય, એની મેળે મેળે જીવના પરિણામો શાંત થાય. રાગ દ્વેષ બળત નથી મળ્યું એના કારણે થાય કે વસ્તુ તુચ્છ છે, તો પછી એના પ્રત્યેનું આકર્ષણ તૂટી જાય છે. અને વસ્તુ પ્રત્યેનું આકર્ષણ તૂટ્યું એટલે વિરક્તિ આવી ગઈ. આ વિરક્તિ પામવા માટેનો બહુ જ મહત્વનો માર્ગ અહીંયા કૃપાળુદેવે આપ્યો, આ 8 શબ્દ મૂકીને, કે સકળ જગત છે 8 વાત. આ જ્ઞાનીઓ, આ ધ્યાનીઓ, આ તપસ્વીઓ પોતાના જ્ઞાન તપની એમ પ્રતીતિ વર્તે છે કે જગત 8 વાળો છે. જગતના પદાર્થો દેખાય છે એવા સોહામણા નથી, એ મિથ્યા છે. જગતગુરુ શંકરાચાર્યજીએ કહ્યું કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. તું જે પદાર્થની આકાંક્ષા કરે છે એ મિથ્યા છે. આપણે જેને કહીએ કે બોલે છે બકવાસ છે, રસાળ નથી, એ મિથ્યા છે, વાસ્તવિક નથી. એ બદલાયા કરે, મિથ્યા એટલે સપનો સમાવે. આ જ્ઞાનીની આ અવસ્થા છે. જ્ઞાની દશાની અંદર એની સ્થિરતાનું કારણ એને જગત પ્રત્યેની આ દ્રષ્ટિ છે. જ્ઞાની કહે છે 8 જેવા માને જે સંસારની અંદરના પદાર્થોને, શરીર પણ અનેક વાર ભોગવાયેલું છે અને જ્ઞાની પુરુષને ક્યારેય પણ 8 વાળો ગમતો જ નથી. પદાર્થ એના એ છે પણ એની માલિકી. ઉદાહરણ લઈએ કે જમીન કેટલી છે, એટલી ને એટલી છે ને, આ રાજકોટમાં છે એ. હવે એમાં આપણે 500 વર્ષથી આ કહીએ આ બધી જમીન બદલાતી, આજે આપણી પાસે બહેનો પ્લોટ આવ્યો તો એ પ્લોટ ઉપર કેટલા માલિક ફરી કઈ ખબર પડતી નથી. સિકંદર આખી દુનિયાને જીતી ગયેલો એમ ઇતિહાસ લખે છે, તો હવે જમીન કેના બાપની? અરે મૂળ તો સિકંદરની જમીન હતી ને, પરંપરાએ 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 ગમે તેટલી પરંપરા ચાલુ કરો તો તમે ક્યાં સુધી જઈ શકો? બે પાંચ પછી પછી કોની હતી? અને ઇતિહાસ ભણીએ, રાજા રામનું રાજ હતું તો રામની જમીન હતી કે તારા બાપની? સામ્રાજ્ય પાંડવો તાળો વાળો મળે એમ નથી. જગતના કોઈ પદાર્થની માલિકીનો તાળો વાળો નહીં મળે. તમારી પાસે દસ્તાવેજ છે એ મર્યાદિત અવસરનો છે. ઈશાવાસ્યની અંદર એટલા માટે શબ્દ પ્રયોગ કર્યો છે કે જે કંઈ આખું ઈશુ આ જગત છે એ પરમાત્માનું ઈશ્વરનું જગત છે, પરમાત્માનું ઈશ્વરનું છે. જેમ આપણે વ્યવસ્થામાં એમ કહીએ કે આખરે જમીન રાજની, રાજાનો એક છેલ્લો દસ્તાવેજ મળી ગયો એટલે વાહ હવે આવી ગયું લ્યો. એ જ્ઞાનમાં એ કે છેલ્લે ભાઈ ઈશ્વરની છે, આ બધું પરમાત્માનું છે, એથી આગળ તો કઈ જાય એમ નથી. બસ એક વારે સૂત્ર આપ્યું છે સરસ માગધી ગાસા મુનિશ્રીએ કે જેટલા તીર્થંકર થયા છે, જેટલા થયા છે, થયા અત્યારે છે અને વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે, જે ભવિષ્યંતિના ગયેકાલે, જે સંપત્તિ કાલે, સભ્ય તિમિણ મંદામી, જે સીધા ગયેકાલે, જે કોઈ ત્રણે કાળના એ બધા આ જ કહેવાના છે. એક જ વાત સરસ લખી છે ગાથા કે જીવ રાગથી બંધાય છે અને વૈરાગથી છૂટે છે. જેને વૈરાગ થયો છે અને ભાન થયું છે કે જગતમાં હું જે પદાર્થ ભોગવું, અને એટલા માટે દેવચંદ્રજીએ પોતાના એક સ્તવનમાં, અભિનંદન સ્વામીના સ્તવનમાં એ લીટી મૂકી છે, ચોથી કડી છે કે જળચલ જગની એઠ તે તને ન ઘટે તુજને ભોગવો મિત, પરપરિણામિકતા અછે જે તુજ પુદગલ જોગવો મિત, જળચલ જગની એઠનો ન ઘટે તુજને ભોગવો મિત. હે મારા મિત્ર, તને આ જળ અને ચલ એવા જગતની, જળ એટલે જગત તો પૂદગળ છે, જળ છે, અને ચલ એટલે ચલિત છે, પરિવર્તિત થાય, રૂપ બદલ્યા જ કરે છે, તો એની એઠનો આ એઠ રૂપે છે એનો તને ભોગ ઘટતો નથી, તને ન ઘટે. મિત્ર તરીકે સરસ રીતે કહે છે કે તને જળચલ જગની એઠનો ન ઘટે તુજને ભોગ. એ કહે છે જો આ જગતના પદાર્થ ઉપર અરુચિ થાય તો તેનું આકર્ષણ ઓછું થાય, અને આકર્ષણ એકવાર ઓછું થાય તો પછી બધા કસાયો મંદતાને પામે. જે અમાં ક્યારે આવે તો કે જગત પ્રત્યેનું આકર્ષણ ઓછું થાય તો આવે. રોજ આકર્ષણ વધતું હોય, આ ઘર છે બદલાયા કરવું છે, ફર્નિચર છે નવું લેવું છે, આ કપડાનું આમ છે ને આને આ લેવું છે ને, જે ચીજ જોઈએ ને એ હવે જૂનું થઈ ગયું છે ને હવે કંઈક નવું લઈને, હજી એને વિશ્વના પદાર્થનું આકર્ષણ કેટલું છે? જબરજસ્ત. હવે જે વસ્તુ છે એનું કામથી કામ છે, બીજું શું છે? શું કામ છે? તો કોક આવીને એમ કહે કે ટીવી કેટલા વર્ષ છે? હજી રાખ્યું છે. બોલે તારા બાપનું કઈ ગયું? પિક્ચર આવે છે, દેખાય છે, બધું બરોબર છે, હું બેઠો છું, જોઉં છું, મને કઈ વાંધો નથી, પણ એને નથી ગમતું. આ સોફા તો તમે હજી નથી બદલા, અને બરોબર આ શરૂ થઈ ગયું, અંદર તોફાન શરૂ થઈ ગયું. આકર્ષણ, જગતના પદાર્થોનું આકર્ષણ, એમાં કંઈક જાહેર આતંકમાં ગયો હોય પછી ઓહો આના ઘર તો આમ છે ને આપણે તો કાંઈ નથી, એને આપણે તો કાંઈ નથી, બસ એ જ જગત. હવે જે થાળી છે એમાં ખાવાનું જ છે, ડીશ છે એમાં ખાવાનું છે, તો ડીશ નો ગમે. હવે બદલાવશો કોઈ બી વાત કો બદલાવશો? દાળ વાટકામાં જ લેવી છે કે કચોડામાં લે, બાઉલમાં લે, કે ગમે તે ગ્લાસમાં લે, શું કરવું જ તારે? કેમ પરિમિત વસ્તુ? મુનિ પાતરા લીએ તો એને કોઈ દિવસે ભાવ છે? આજની વાત નથી કરતો, એટલે આવી આકર્ષણ છે, જે પદાર્થ છે ને પદાર્થ છે એ બધા ફૈરા કરે છે, એટલે એન્ટ સમાન છે. એકવાર એને એમ થાય કે કોક ભોગવે છે, અરે હું ભોગવી છું, હું બીજું ફેરફાડવા હતો, સમજાય? આ હેઠવાળો ન સમજાય, જરા શબ્દ આકરો લાગે ને, હેઠવાળો શબ્દ આકરો લાગે, એમ થાય કે હું જે કંઈ કરું છું બધું શું હેઠવાળો ભોગવું છું? કાંઈ વાંધો નહીં, જ્ઞાનીએ સરસ વાત મૂકી, હેઠવાળો કાઢી નાખ, તું બધું જે કંઈ કરે સરસ છે. બીજો શબ્દ આપ્યો સ્વપ્ન, તું ગુલાબજંબુ ખાસ હેઠવાળો નથી પણ સપનું છે, સપનાની સુખડી છે તારી, કદી તારું પેટ ભરાવાનું નથી. તારું ઘર છે બહુ સરસ છે પણ સપના જેવો સંસાર છે, આજે સરસ છે કાલે નહીં હોય. સરસ મજાની એકલી ઉદાહરણ એ નહીં ચીજ, એ નહીં વાત, એ નહીં જગતના પદાર્થો અને એને ભોગવતો. હવે હેઠવાળું ગેમું નહીં એને, કે આવી વાત કરે એમાં શું મળે, કઈ વાંધો નહીં, આ સપનું છે. સપનું છે એટલે કાયમ રહેવાનું નથી. અને બીજું સપનું છે એ ખોટું છે, સપનામાં જે વાત છે એ ખોટી છે, સાચી નથી. તો તું એમ કે આ મારા ઘરનું ઘર છે, હવે આપણે કંઈક સપનું છે, પેલા મેં એમ કેવું હતું કે એઠવાળો છે, કોકની જમીન હતી, હવે નથી ગમતું, મારી જ છે રાખ, પણ હવે શું કહેવાનું છે, સપનું છે, તું માને છે પણ તારી રહેવાની. હમણાં બદલાઈ જાય, ખેલ ખતમ થશે, આંખ વિચારવા દે એટલે બધું ઉડી જશે. સ્વપ્ન સમાન, કેટલો સરસ શબ્દ, કેટલી સરસ મજાની વિચારવાની એક દ્રષ્ટિ આપી છે કે આ જગત સકળ જગત છે એઠવત અથવા સ્વપ્ન. જો એઠવત બેસતું નથી, મજા નથી આવતી, એનું ચિંતન કરવું ગમતું નથી, ન કર, પણ સપનું છે. સપનામાં સરસ મજાનો દાખલો આપ્યો કે ઓલા ભિખારીને સપનું આવ્યું, આપણા મોક્ષમાળામાં પાઠ છે, ભિખારીનો ખેદ. અને પછી રાજા છે, હાથણીએ કળશ ઢોળ્યો અને આને તો રાજા લઈ ગયો મંત્રી સ્વર, અને બધું ચાલે છે, રંગ રાગ ચાલે છે, અને એમાં કડાકાને ભડાકા થયા અને આંખ ઉઘડી ગઈ અને ભાઈ ચપણી પડ્યું છે, ઓઢવાનું કઈ હતું નહીં, એમને પથ્થર ઉપર સૂતો છે, રોવા માંડ્યો, મારું બધું લૂંટાઈ ગયું. કે લોકો, પણ તને શું દુઃખ થયું? તો કે મારું, હું રાજા હતો, આમ થતું હતું તેમને. તો તું ક્યાં હતો કે તું રાજા હતો? તો કે હતો કેવું, સપનામાં હતો. એલા સપનું તો કઈ સાચું હોય? અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ અને મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ છ પદની દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત મારું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજમાં સંકેતને, સમ્યક દર્શનને પ્રાપ્ત થાય અને અને મોક્ષને પામે, સ્વ સ્વભાવરૂપ મોક્ષ. કેટલી વાત મૂકી ત્રણ ચાર લીટીમાં. અનાદિની સ્વપ્ન દશા છે આ, જીવન બદલાણું, ગતિ બદલાણી, પર્યાય બદલાણી, કાયા બદલાણી, સંબંધો બદલાયા, સંયોગો બદલાયા, બધું, પણ છતાં પણ એ બધું છે શું, સપનું. એક પૂરું થયું, બીજું એ પણ સ્વપ્ન સૃષ્ટિ છે, બીજામાંથી તું ત્રીજા એમાં આવ્યો એ પણ સ્રષ્ટુ છે, અને અત્યારે જીવી રહ્યો છું તે આ દેશે. વિચાર કરો, નથી બેસતું. જ્ઞાની કે છે કે આ બેસે તો ને, કે અત્યારે મારું જીવન ચાલી રહ્યું છે તે સપનું છે, કાંઈ સાચું નથી. કઈ સાચું નથી, એક ઘટના સાચી નથી. એ કર્મ પ્રમાણે થયા કરે છે. કર્મ જેમ નાચ નચાવે એમ આ જીવ જુદા જુદા ખેલ કરે છે, નાચી રહ્યો છે, એમાં એનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. એને બીમાર પાડવો તો ત્યારે બીમાર પડ્યો, મોટો કરવો તો ત્યારે મોટો થયો, ભિખારી કરવો તો ત્યારે ભિખારી રહ્યો, અને શ્રીમંત બનાવવો તો શ્રીમંત બન્યો. એને હસાવવો તો રડાવવો તો જે કંઈ કરવું હતું એ બધું કર્મ શુભ કે અશુભ ઉદયમાં આવે એ પ્રમાણે 50-60 વૃદ્ધિ થયું. પછી આયુ કર્મ કે હવે હું જાઉં છું, ખેલ પૂરો, પૈસા. પણ કે હજી મારે 1,00,000,000 રૂપિયા કમાણો છે, વાપરવાનું તો બધું બાકી છે, અત્યાર સુધી તો ભેગું કરવામાં જ સમય ગયો, માણવાનું તો બધું રહી ગયું. આ સ્વપ્ન જેવો સંસાર છે, બધું સ્વપ્ન છે. ક્યાંય જો બેસે તો કે આપણો અહમભાવ અને મમત્વ ભાવ એ છે ત્યાં સુધી આપણું સ્વપ્ન દશા મટતી નથી. તો કે છે જેમ જેમ આપણો ઉપયોગ શુદ્ધ થાય અને જાગૃત થાય તેમ તેમ સ્વપ્ન દશાનું પરીક્ષણ પણ સંભવે છે. સ્વપ્ન દશા એ પરીક્ષણ તૂટતી જાય આપણા મગજની અંદરથી એ જાય તો કે તેમ તેમ ક્યારે આપણો ઉપયોગ શુદ્ધ અને જાગૃત થાય તેમ તેમ સ્વપ્ન દશાનું પરીક્ષણ પણ સંભવે, અને તેમ તેમ સમજાતું જાય કે દેખાતું આ જગત જેને આપણે સાચું માનીએ છીએ તે તેમ નથી, પણ સાચો તો એક ને એક માત્ર મારો આત્મા છે. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરી. એકેય આભાસ આત્માને લાગુ ન પડે, કુટુંબનો, શરીરનો, પૈસાનો, પરિગ્રહનો, સંયોગોનો, સંબંધનો, સંઘનો, એકેય આભાસ લાગુ ન પડે, ભોગનો, આ બધા આભાસ છે. ત્રણેય કાળ ત્રિકાળ ટકનારો એકમાત્ર આત્મતત્વ, વિશુદ્ધ એવું આત્મતત્વ એ છે, સ્ફટિક જેવું છે, એમાં એક પણ પદાર્થની અંદર રંગ ભળતો નથી. એ છાયા છે, પદાર્થ છે ત્યાં સુધી. પદાર્થ ખસી ગયો તો સ્ફટિકને કોઈ પોતાનો રંગ નથી. એવો આ આત્મા છે. જેમ જેમ નિર્મળતા રે સ્ફટિક તણી તેમ જીવ સ્વભાવ, તે શ્રી વીરે ભાકીઓ રે પ્રબળ કસાય અભાવ. વીર જિનેશ્વર ભગવાને કહ્યું કે સ્ફટિક જેવું તારું જીવન છે, નિર્મળ છે, ઉજ્જવળ છે. તો જેમ એ જશે તો કે કેવી રીતે જાય સાહેબ, ઉપાય તો આપો. બોલવાનું તો હું કહે કે તું સ્ફટિક જેવો નિર્મળ છું પણ અત્યારે મલિનતાથી ભરેલો છું. તો કે પ્રબળ કષાય અભાવ, ભગવાને જૈન ધર્મ કીધો છે કષાયનો પ્રબળ અભાવ, કષાય રહિત જીવન એ સ્ફટિક જેવું જીવન છે, નિર્મળ છે, ઉજ્જવળ છે. તારું પોતાનું છે, તારો સ્વભાવ છે, શુદ્ધ છે, ઉજ્જવલ છે, એમાં આનંદ છે, એમાં સુખ છે, એમાં પ્રસન્નતા છે. તો આ કે છે જો આ ન સમજાય, આવી સમજણ ન હોય તો મહાપુરુષ કહે છે કે એનું બધું જ્ઞાન એ વાચા જ્ઞાન છે. નથી જગત એને એઠવત સમજાતું, નથી સ્વપ્ન સમાન સમજાતું, બે માંથી એકેય વાત એને પટતી નથી, બેસતી નથી. કાં આ બેસે, કાં આ બેસે, કાં હેઠવાળો બેસે અને કાં સ્વપ્ન બેસે. જો એકેય ન બેસે તો એની સમજણ, એનું જ્ઞાન, એની બુદ્ધિ, એની મતિ, એને એક જ શબ્દ કીધો છે વાચા જ્ઞાન. વાચા જ્ઞાન એટલે વાચા જ્ઞાન કેની પાસે હોય, પોપટ પાસે પડવું. પોપટિયું જ્ઞાન, બલબલ કેરા કરે, વાતોડિયો જેને કહીએ, વાતોડિયો વાતોડિયો, એની પાસે શબ્દો ગમે તેમ બસ. આપણે મેં એક શબ્દ વાપર્યો ત્યાં, ઓલો પ્રવચન છે કે બકવાસ છે, તો તરત બકવાસ છે. પક્ષીઓ જેમ કલરવ કરે ને, ચી ચી કરીને દેકારો કરતા હોય, એમ ઘણાનું પ્રવચન ચાલતું હોય તો 1.5 કલાકમાં તો માથું ખવાઈ જાય. કઈ કોઈ વાત વિચારવાની, સામે મનુષ્ય સાંભળનાર છે, વિચાર શક્તિવાળા છે, મુમુક્ષુ છે, પ્રજ્ઞાવાન જીવ છે, સમજણવાળા છે, તમારી વાતની અંદરથી કંઈક ગ્રહણ કરે, એને એમ લાગે કે કોઈ વાત નથી, મો માથા મીનાની વાત કેરા કરે, આમ થી જ્ઞાન આમ થી જ્ઞાન કુદાકુદ કેરા કરે છે, શબ્દો ને ગઝલ ને દોરા ને પછી એમાંથી ક્યાંક વાર્તાઓ ને ક્યાંક ટૂચકાઓ ને, શું છે આ બકવાસ છે. એને પ્રવચન, ઉપદેશ, વ્યાખ્યાન, સ્વાધ્યાય આ કહી શકાય? જે જ્ઞાનમાં કઈ ઉમેરો ન કરે, સમજણને સ્પષ્ટ ન કરે, તો એવા એવા જ્ઞાન એ બધા વાચા જ્ઞાન છે. શુષ્ક પાંડિત્ય એને કૃપાળુદેવે ત્રીજી ગાથામાં કીધું હતું કે બંધ મોક્ષ છે કલ્પના, ભાકે વાણી માહી વર્તે મોહા વેશમાં, શુષ્ક જ્ઞાની ત્યાં રેવા દો ભાઈ, બંધે નથી અને મોક્ષે નથી, આત્માને કોઈ બાંધી શકે નહીં, શું લઈ આવેલા છો? આ તો અરૂપી છે, ચેતનમય છે, અને કોણ બાંધે? કર્મ તો જળ છે, એની શું તાકાત છે? પણ તે તું શું હાલી નીકળો છો અત્યારે આ શરીર લઈને? તું કર્મ વિના શું લઈને આવ્યો છો? અને આપણા આત્માને કોણે બાંધ્યો છે? આયુષ્યમાં તું બંધાયો છું, નામમાં બંધાયો છું, ગોત્રમાં બંધાયો છું, સાતા અસાતામાં બંધાયો છું, અને વાત કરવી કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, આત્મા કોઈ દી બંધાય નહીં, આત્માને કોઈ બાંધી શકે નહીં, એ તો સદા સદૈવ મુક્ત જ છે, નિશ્ચય નહીં થી વાત સાચી છે, એનું મૂળ સ્વરૂપ છે એ વાત સાચી છે. પણ આજ સુધીમાં હજી એવું સ્વરૂપ એને પ્રાપ્ત કર્યું, અનંત કાળ ગયો અનાદિથી, જ્યારથી એનું અસ્તિત્વ છે ત્યારથી જે ખબર નથી, ત્યારથી આજ સુધીમાં તું જે ભાષણ કરે છે ને, એવું સ્વરૂપ એનું ક્યારે પણ હજુ પ્રાપ્ત થયું નથી. માટે એ મિશ્રિત છે, કર્મથી મિશ્રિત છે, જળ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત, કોઈ ન કરતા તેહનો ભાખે જીન ભગવાન. કેવળ જ્ઞાન જેમને થયું છે, સર્વજ્ઞ જે છે પરમાત્મા કેવડી, એવા જિનેશ્વરે આ ભાખ્યું છે, અને તું શું ડાપણ કેરા કરેશ? નિશ્ચય નહીં ના બોલ માત્ર વિચારવાથી, શુષ્ક જ્ઞાનથી વાસ્તવિકતા સમજાતી નથી કે આ કર્મના પડળને દૂર કરવાના છે, આ ગ્રંથિઓ બધી છેદવાની છે, ભેદવાની છે, સમજણથી આમાંથી બહાર આવવાનું છે. સમજ પીછે સબ સરલે, બસ જેમ જેમ આપણને સમજણ જાય, વાચા જ્ઞાની પોતે તરતા નથી, બીજાને તારી શકતા નથી. એ કહે છે કે આ એક સમજણ જેને પ્રાપ્ત થઈ છે તે જગતમાં જીવે છે તો પણ આનંદથી જીવે છે. જુઓ, જ્ઞાની બનશો ત્યારે બનશો, મોહનો ક્ષય થશે ત્યારે થશે, પણ આ સ્વપ્ન સમાન છે. આ વાત જો સમજણ આપણામાં આવી જાય તો તમારું જીવન સુખમય, શાંતિમય, પ્રસન્નતાપૂર્ણ હશે. પછી તમે ગાંઠે નહીં બાંધો. કંઈ પણ વસ્તુ કહીએ કે અમે ભૂલ્યા નથી, હવે ચોંટી ગયું છે, તો શું કામ ચોંટાડી રહી? કોઈ બુક ને લો, દુઃખી થવાની કંઈ જરૂર નથી. એ બોલ્યો એ પણ સ્વપ્ન, અને તમે દુઃખી થયા એ પણ સ્વપ્ન. સ્વપ્ન હોય તેને સાચું માનીને દુઃખી થવું નહીં, પણ સ્વપ્ન સમજીને પ્રસન્નતામાં રહેવું. હવે મોક્ષ થવો હોય ત્યારે થાય, અને કેવળ જ્ઞાન મળવું હોય ત્યારે મળે, પણ દિશા આ છે જીવવાની, આનંદ અને પ્રસન્નતા. કેટલી સરસ વાત કરી છે. અને એમાં છેલ્લે આનો દાખલો આપી દીધો આપણો એલેક્ઝાન્ડરનો. એટલે કહે છે કે સંપૂર્ણપણે મુક્ત થશો ત્યારે થશો છેલ્લે, પણ વર્તમાનમાં સમજણ રાખી જગતને સ્વપ્ન સમાન ગણી જીવશો તો સુખેથી જીવાશે. આજે એ નક્કી થયું કે જગતને આ જગત એઠવાણ છે એમાં રાજી થવા જેવું નથી. તમે શાંતિપૂર્વક જીવતા થાઓ અને એઠવાડા માટે ન ડરો. જગત સ્વપ્ન સમાન છે આવું સમજીને જીવન જીવાય તો જીવન હળવું ફૂલ થશે. તમે ગાતા નાચતા નૃત્ય કરતા કરતા જીવી શકશો અને જીવનમાં આહલાદ આનંદ પ્રસન્નતા એ પ્રગટ થઈ શકશે. જેટલી જેટલી તમારી માન્યતા સમજણ જેટલી જેટલી આવશે કે બધું આર્ટિફિશિયલ છે, અનંતની યાત્રામાં આ એક ખેલ ચાલે છે. જેમ એક સ્તવનની અંદર મહારાજે લખ્યું છે કે સિદ્ધારથના અરે નંદને વિનવું, હ ભવ મુજબ તક ભવ મંડપમાં અરે નાટક નાચ્યો, હવે મને ભવ પાર અવતાર. પણ પેલા અત્યાર સુધી ત્યાં સુધી તો હું નાટકના ખેલ કરું છું. આના પેલા કયો કર્યો હશે ખબર છે? જાતિસ્મરણ જ્ઞાન થાય તો ખબર પડે કે વાંદરો હતો, કાચબો હતો, સસડું હતો, કૂતરો હતો, કોકના ઘરે શું હતો. અને હવે અહીંથી જઈશ ત્યારે ક્યાં જઈશ એ ખબર. તો આવ્યો ત્યારે અહીંયા આવવા નથી ખબર હતી. એટલે નક્કી કર્યું તો કયા ફેમિલીમાં જવું, કેવા મા બાપ લેવા, કેવા ભાઈ ભંડરૂ રાખવા, કુટુંબ કેવું રાખવું, એવું નક્કી હતું. અને હવે જઈશ ત્યારે સિલેક્શન છે કઈ? એક કઈ સિલેક્શન છે? આટલું બધું કર્યું એના કરતા એક સિલેક્શન નક્કી થઈ જાય કે આવતા જન્મની અંદર આટલું આટલું ભળી જાય, એવું કઈ થવાની અત્યારે પ્રોસિજર હોય તો આપણે એ પુરુષાર્થ કરીએ. કઈ નથી, સપનામાં જીવ્યા, સપનામાં જીવીએ છીએ અને સપનામાં જીવશું. જ્યાં સુધી પરિભ્રમણ છે ત્યાં સુધી આખું જીવન સંસારમય છે. અને એવા સ્વપ્નમય છે તો એ સ્વપ્નમયનો હરખ શોખ ઓછો કરતા શીખવું. આવી સમજણ આવી જાય તો કેચક જીવન હળવું ફૂલ થઈ જાય છે. કોઈ વસ્તુ ગાંઠે બાંધવાની રહેશે નહીં. બરોબર છે સાહેબ? એ ઓલાને ભ્રાંતિ છે, કેમ કે મોહ ગયો જ નથી. આનું લક્ષણ એક જ જ્ઞાનનું, મોહ જવો જોઈએ. હવે જેનો મોહ ઓછો નથી થયો, મોહ નબળો નથી પડ્યો, તો કે એને ભ્રાંતિ છે. શેની? જ્ઞાની હોવાની. જ્ઞાની અહીંયા આ જ્ઞાની છે અને એ જગતમાં કેવી રીતે જીવે છે એ બતાવ્યું છે. જ્ઞાનીને ઓળખવાના બે દર્શન કરાવ્યા છે. એક તો એને ક્યાંય વિરક્તિ છે, જ્ઞાની વિરક્ત છે. તમે જોશો તો એમ થાય કે એને કશું નથી જોઈતું, ચાહ નહીં, પરવાહ નહીં, કંઈક હતું પછી. અને વો સહન કા સાહો કા સા, સાહો કા સા. કેટલા જીવો જગતમાં છે આવા જેને કંઈ ચાહ નથી, વિરક્તિ છે. અથવા એકમાં એટેચમેન્ટ, ક્યાંય કોઈ વસ્તુનું આકર્ષણ નથી. સ્વપ્ન માની છું, હો તો ભી ક્યાં હાય, ન હો તો ભી ક્યાં હાય. આવા જબરજસ્ત વ્યક્તિઓને આપણે જોઈએ કે સુખી કેમ છે. 60 વર્ષ 70 વર્ષનું ચારિત્ર પર્યાય હોય, એક જોડી પૂરતા કપડાં સિવેલાય ન હોય અને પ્રસન્નતા જુઓ તો કરોડપતિને હેઠો શરમાવી દે એવી પ્રસન્નતાથી મુનિઓ એ ટેસ્ટથી જીવન જીવતા હોય. કેટલા વર્ષ ગયા આમને આમ, ગોચરી મળી તોય શું, ન મળી તોય શું, વેશ મળ્યો તોય શું, ન મળ્યો તોય શું, કોઈ ચીજ નહીં. કઈ ક્યાંય આશ્રય ક્યાં, ઘરનું ઘર ક્યાં, કઈ નહીં. આમ કરતા કરતા કેટલા કાઢ્યા, 50-60 વર્ષ કાઢ્યા. અને છતાંય ખેદ છે, અફસોસ છે, ક્યારે એમ તમને કહે કે અમે ક્યાં આવા આવી ચીડા? ના, એ જ્ઞાનીઓ તો અમે ક્યાં. સરસ મજાનું આવી રીતે અમે તો વિતરાગના સાધુ છીએ. એમાં વાચા જ્ઞાનમાં તો મોહ હોય જ ને, વાચા જ્ઞાનમાં મોહ હોય, પણ બે ની ઓળખાણમાં ભૂમિકામાં ફેર છે. અહીંયા તો એને છે અને જીવન કેવું વિતાવે છે એની વાત છે. ચાલો વિશેષ અવસરે હવે આપણી એક ગાથાઓ બાકી રહી ને, બે બંનેનું એક જ પાઠ છે વિશેષ અવસરે.